బిందు సంయుక్తం నిత్యం ధ్యాయం తే యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అరిహంతో మంగళం నిత్యం సిద్ధా జగతి మంగళం మంగళం సాధవ సర్వే జైన ధర్మోస్తు మంగళం మంగళం దేవ సర్వజ్ఞం నిర్గ్రంథో గురు మంగళం మంగళం వేతరాగ శ్రుత జైన ధర్మోస్తు మంగళం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమ ప్రభు మంగళం స్థూలిభద్రాద్యా జైన ధర్మోస్తు మంగళం. మహాదేవ్యా కుక్షిరత్నం శబ్దజీతరవాత్మజం రాజచంద్రమహం వందే తత్వలోచనదాయకం ప్రభుతత్వలోచనదాయకం.
శ్రీమద్ రాజచంద్ర జ్ఞాన మందిర్ రాజ్కోట్, రవివార్ తారీఖ్ 23 డిసెంబర్ 2012. శ్రీమద్ రాజచంద్ర వచనామృతజీ క్రమవార్ పత్ర స్వాధ్యాయ పత్రాంక 651 28 વર્ષ સુધીના પત્રોનું વાંચન પૂરું થયું. આજે 29મા વર્ષના પત્રોનો પ્રારંભ થાય છે. પત્રાંક 651 મુંબઈ કારતક 1952. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો તેનું નામ સમાવવું છે. વસ્તુતાએ બંને એક જ છે. જેમ છે તેમ સમજાવવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય સમજીને સમાઈ રહ્યા તેનો અર્થ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અભ્યાસ હતો અને તે અભ્યાસમાં આત્માપણું માન્યું હતું તે અભ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું એ બીજું વાક્ય સમજીને સમાઈ ગયા તેનો અર્થ છે. પર્યાયાંતરથી અર્થાંતર થઈ શકે છે. વાસ્તવમાં બંને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે. પૂજ્ય સૌભાગભાઈ ઉપર આગળ એક પત્ર 645માં સુભાગભાઈએ આ વાક્યનો પ્રશ્ન અને પછી એનો પ્રત્યુત્તર પણ લખ્યો હતો અને એ પ્રત્યુત્તરમાં પરમ કૃપાળુદેવે વિશેષ વિચારણા માટે સૂચન કર્યું હતું કે સમજવા યોગ્ય શું અને સમાવવું શું. સમજ્યા તે સમાઈ રહ્યા, સમજ્યા તે સમાઈ ગયા, આ બે વાક્યના અર્થમાં કોઈ અર્થાંતર છે, પર્યાયાંતર છે, કોઈ સમુચય વાક્યનો એક પરમાર્થ હોય તો તે કયો છે, એવી વિચારણા કરવા પરમ કૃપાળુ દેવે સૌભાગભાઈને જણાવેલું. અને આ પત્રની અંદર હવે પરમ કૃપાળુ દેવ એનું સમાધાન સ્વયં પોતે આપે છે. સમજવું અને સમાવવું. સ્વાધ્યાયનો, શાસ્ત્રનો, સત્સંગનો સાર સમજવું તે, અને સાધનાનો સાર સમાવવું તે. સત્પુરુષના વચનો વાંચીએ, સાંભળીએ, સત્સંગ કરીએ, વિચારણા કરીએ, એનો સાર સમજણ આવે તે છે. એટલે કૃપાળુદેવે એની સમજણનો શબ્દનો અર્થ આપ્યો છે, જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે, તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો તેનું નામ સમાવવું છે, વસ્તુતાએ બંને એક જ છે. આત્મા અરૂપી છે, અમૂર્તિક છે, અદૃશ્ય છે, છતાં એક પદાર્થ છે, એનું અસ્તિત્વ છે, અને એ અસ્તિત્વ આપણે પોતે છીએ. અનંત જ્ઞાનનું સ્વરૂપ, અનંત દર્શનનું સ્વરૂપ, અનંત વીર્યનું સ્વરૂપ, અનંત સુખનું સ્વરૂપ, આવા અનંત ગુણોયુક્ત એક એવું અસ્તિત્વ આપણા આ ક્ષણભંગુર શરીરની અંદર છે. ક્ષણભંગુર શરીરમાં એક શાશ્વત અસ્તિત્વ છે. અનાદિથી જીવને એ અસ્તિત્વનું ભાન નથી, અને જે ક્ષણભંગુર છે એ જ પોતે છે, આવી ભ્રાંતિની અંદર પરિભ્રમણ કર્યા કરે છે. આ આત્મ સ્વરૂપને સમજવું છે, તો એ સમજવા માટે થઈને એ વસ્તુ કોઈ દ્રશ્ય પદાર્થ ન હોવાને કારણે ઇન્દ્રિય ગોચર નથી, પણ અતિન્દ્રિય જ્ઞાનથી સમજાય. અને એ સમજવા માટેનો સહારો સત્પુરુષના વચનો, સદગુરુનો બોધ, સત્શાસ્ત્રનું વાંચન, એનો સત્સંગ, એની વિચારણા, એનું મનન, એનું ચિંતન, આ બધા એના ઉપક્રમ છે. બધી જ વસ્તુનો હેતુ એક જ છે કે આત્મ સ્વરૂપ જેમ છે તેમ જાણવું છે. કોઈ કલ્પના નહીં, કોઈ માન્યતા નહીં, કોઈ આગ્રહ નહીં, કોઈ મત નહીં, જેમ છે તેમ. આ સમ્યક દર્શન કહેવાય છે. આ પદાર્થ છે તો જેમ છે તેમ જાણવો છે, એમાં કંઈ ભેળસેળ કરવી નથી, કંઈ ઉમેરવું કે ઘટાડવું નથી, કંઈ પોતાની કલ્પનાને જોડવી નથી, કોઈ મતની માન્યતાની એની સાથે હોય તો એ દૂર કરવી છે. આત્મદર્શન ત્યારે જ થાય કે જ્યારે એનું સ્વરૂપ જેમ છે તેમ સમજાય, અને જેમ છે તેમ સમજવું, એનું જાણવું, આનું નામ જ સમજણ છે. આ જ સાચી સમજણ છે. ઉદક ઉષ્ણ જેવો સંસાર રહે તેમાં સમજણ મોટી સાર છે, મુક્તાનંદ સ્વામીએ લખ્યું છે. સમજણ એ બહુ મોટી સાર છે. એટલે શાસ્ત્ર વાંચનનો સાર, સત્સંગનો સાર, સ્વાધ્યાયનો સાર સમજણ છે. જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, એ આત્મ સ્વરૂપ જ્યાં સુધી જેમ છે તેમ યથાર્થપણે સમજાતું નથી ત્યાં સુધી જીવને અન્ય વિકલ્પ છે, અન્યમાં પોતાના અસ્તિત્વનો વિકલ્પ છે. એટલે ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો તેનું નામ સમાવવું છે. આ વિકલ્પ જો સમાઈ જાય, આ ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થઈ જાય. અત્યારે સુખ આત્મામાં પણ છે, પદાર્થમાં પણ છે. આનંદ આત્મામાં પણ આવે છે અને શરીરના ભોગમાં પણ આવે છે. આ વિકલ્પ, આ ઉપયોગ અન્ય વિકલ્પમાં છે. એ મટી જાય જ્યારે, ત્યારે એ સમાઈ ગયો. સમાતો નથી ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે, ક્યાંક ને ક્યાંક સંકળાયેલો છે, ક્યાંક ને ક્યાંક સંઘમાં છે, સંબંધમાં છે, સંયોગમાં છે, અને એને પોતાનું સ્વરૂપ માને છે. આવી મિથ્યા માન્યતા અથવા ભ્રાંતિ અથવા ભ્રમણામાં જીવ છે. કારણ કે આત્મ સ્વરૂપ જેમ છે તેમ હજુ પૂરેપૂરું યથાર્થપણે સમજાયું નથી. સમજણ આવે તો સમાય, સમાતો નથી એનું કારણ સમજણ અધૂરી છે, સમજણ અપરિપક્વ છે, સમજણ હજુ ક્ષતિપૂર્ણ છે, એટલે સમાતો નથી. જ્ઞાનીઓનું, સાધકોનું એ લક્ષણ છે કે જેમ જેમ એ સાધના કરતા જાય તેમ તેમ એ સમાતા જાય. સમાવું એટલે શું? તો કે ઉપયોગ અન્ય વિકલ્પમાં છે ત્યાંથી પાછું હટે. આજે સંસારના અસંખ્ય પદાર્થોની અંદર આપણો ઉપયોગ છે, ઘરબારમાં છે, કુટુંબ પરિજનમાં છે, પદાર્થમાં છે, ધનમાં છે, માનમાં છે, સમૃદ્ધિમાં છે, સત્તામાં છે. આ બધા આપણા ઉપયોગ ચારે બાજુ વિખરાયેલા છે અને એ બધા આપણને જરૂરી છે, આપણા સુખનું કારણ છે, આપણા હિતનું કારણ છે, આપણા કલ્યાણનું કારણ છે. આવી ભ્રાંતિ ચાલ્યા કરે છે. એટલે જીવ પોતામાં સમાતો નથી પણ ચારે બાજુ વિખરાયેલો છે, ફેલાયેલો છે. ફેલાયેલો જીવ પોતાના સ્વરૂપમાં ન હોવાને કારણે એ વ્યાધિગ્રસ્ત છે. પરનો સંયોગ એનું સ્વરૂપ વ્યાધિ છે અને એની ચિંતા થવી તે આધિ છે. તો આધિ, વ્યાધિ અને ઉપાધિ, આ બધું ઉપાધિથી જોડાયેલો જીવ પરિભ્રમણમાં ક્યાંય શાંતિ કે સાતા પામતો નથી, કારણ કે એનો ઉપયોગ હજુ અન્યત્ર ફરે છે, એ સમાયો નથી. એનું મૂળ કારણ જો કોઈ હોય તો એ સમજ્યો નથી. જેમ છે તેમ આત્મ સ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પ રહિત થયો તેનું નામ સમાવું છે. વસ્તુતાએ બંને એક જ છે, એક જ છે. એટલે એક સ્થિતિ થાય તો બીજી અવશ્ય આપોઆપ થાય, કાર્ય કારણનો નિયમ છે. દીવો પ્રગટે તો અંધકારનો નાશ થાય જ. એમ જ્ઞાન થાય, સમજણ મળે તો અન્ય ઉપયોગ વિકલ્પ જે છે એ મટે જ અને મટવા જોઈએ જ, નહીં તો સમજણ અધૂરી છે, કાચી છે. તો એ વસ્તુતા એ બંને એક જ છે. જેમ જેમ સમજતો જાય તેમ તેમ સમાતો જાય. આ લક્ષણ છે. આ સાધક પોતે પોતાનું મૂલ્યાંકન કરી શકે કે જગતના કેટલા પદાર્થમાંથી એનો ઉપયોગ હવે પાછો ફેરો, કેટલી વસ્તુ એને નિરર્થક લાગી, વ્યર્થ લાગી, હવે એનું કોઈ મહત્વ એના જીવનમાં નથી. એટલે ન રાગ, ન દ્વેષ, ન રતિ અરતિ, ન શોક હર્ષ, કશું જ પરિણામ કાંઈ ન થાય. કારણ કે જેનું કોઈ મહત્વ નથી, જેનું કોઈ મૂલ્ય નથી, એની પૂરેપૂરી સમજણ છે કે મારે કંઈ ઉપયોગ નથી. તો એની સાથેથી એનો ઉપયોગ ત્યાંથી હટી ગયો. ઉપયોગ હટી ગયો એટલે એ પદાર્થની ન આશા રહી, ન આકાંક્ષા રહી, ન ઈચ્છા રહી, ન સ્પૃહા રહી, ન એ પદાર્થ પ્રત્યે અપ્રીતિ છે, ન અણગમો છે, કશું જ નથી. માત્ર દ્રષ્ટાભાવ છે, છે તો છે, આપણે શું છે. જગતમાં એવી કેટલી સ્થિતિ છે કે છે તો છે, એમાં આપણે શું છે. પરંતુ જ્યાં સુધી એ સમજણ પરિપક્વ થતી નથી અને કોઈને કોઈ પદાર્થની અંદર જીવ રોકાયેલો રહે છે, જ્યાં વિકલ્પ થાય ત્યાં જીવ રોકાઈ જાય. રોકાઈ જાય એટલે એના પદાર્થની અંદર થતા ફેરફારમાં એના ભાવમાં ફેરફાર થયા કરે અને એના ભાવમાં ફેરફાર થાય એટલે સમાતો નથી. સમાતો નથી એટલે એને જે પોતાના સ્વભાવનું પૂર્ણ સુખ આત્મા સ્વભાવમય થવો જોઈએ. જેમ છે તેમ સમજાવવાથી ઉપયોગ સ્વરૂપમાં સમાયો અને આત્મા સ્વભાવમય થઈ રહ્યો એ પ્રથમ વાક્ય સમજીને સમાય રહ્યા તેનો અર્થ છે. સમાવવું એટલે શું? તો કે જેમ છે તેમ સમજાવવાથી, આ સમજાવવું જે સમજાવ્યું તો ઉપયોગ સ્વરૂપમાં સમાયો, હવે પર પદાર્થમાં, પર સંયોગમાં, પર સંબંધમાં ઉપયોગ જતો નથી, ઉપયોગને એનું કોઈ આકર્ષણ નથી અને અધ્યાસમાં આત્માપણું માન્યું હતું. ટેવ, અનાદિની ટેવ, અનાદિના સંસ્કાર, આને કહેવાય અધ્યાસ. કોઈ વસ્તુ સાથે લાંબો સમય પરિચય થઈ જાય પછી એની ટેવ પડે, આદત પડે અને પછી એ વસ્તુ સહજ બની જાય. જ્યારે સહજ બને છે એને માટે કોઈ પ્રયત્ન ન કરીએ તોય એ ક્રિયા પરિણામ આવ્યા જ કરે, આને કહેવાય અધ્યાસ. જીવને પર પદાર્થ સાથેનો અધ્યાસ થઈ ગયો છે. આ અધ્યાસમાં એમાં એને પોતાપણું માન્યું છે. જેમ દેહનો અધ્યાસ છે તો દેહમાં પોતાપણું માન્યું છે. તે અધ્યાસમાં આત્માપણું માન્યું હતું તે અધ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું, એ ગયું. હવે ધીરે ધીરે જેમ જેમ જ્ઞાન થતું જાય, તત્વનું જ્ઞાન, પદાર્થનું જ્ઞાન, આત્માનું જ્ઞાન, પરમાર્થનું જ્ઞાન, તેમ શરીર પ્રત્યે આત્માપણાની જે માન્યતા છે તે ક્રમશ ઘટતી જાય, મંદ થાય, અલ્પ થાય, ક્ષીણ થાય. પછી માત્ર સંયોગ છે એટલું જ લાગે, તે હું છું એ ન લાગે. સંયોગને કારણે એની જે મર્યાદા છે પૂર્વ કર્મના કારણે, એ મર્યાદા સુધી એનો સંબંધ રહ્યો, એથી આગળ ન જાય. હું પણ મટી ગયું એટલે એની અંદરના કોઈ વિકાસની કલ્પના એને થાય નહીં. એને કારણે જ્ઞાનીઓને દેહ સંબંધી હર્ષ શોકના કોઈ પરિણામ થતા નથી. આ એની સ્થિતિ છે. કારણ કે જેમ આત્મા સમજણમાં આવ્યો તેમ તેમ દેહ વિશેનો અભ્યાસ મંદ થાય. આ સમજણ અધ્યાત્મની આ કસોટી છે. આ કસોટી ઉપર લેવું જોઈએ આપણી સાધના, આપણી વિચારણા, આપણો સ્વાધ્યાય, આપણો સત્સંગ, આપણી ભક્તિ. થાય શું તો બે જ તત્વ જગતમાં છે, એક ચેતન અને બીજું જડ, આત્મા અને શરીર. એ બંને એક જ જગ્યાએ હોય એવું આપણું જીવન, કે જેમાં ચેતન પણ છે અને જળરૂપી શરીર પણ છે, અને બંને એક મેક સાથે એક જ ક્ષેત્રે આ બધે જોડાયેલા છે. પણ ચેતન છે એ જળની અંદર છે, અથવા તે જ્ઞેય પણ પરદ્રવ્યમાં છે અંદર, એટલે ભાનમાં આવતું નથી. દ્રષ્ટિમાં સ્થૂળતા હોવાને કારણે અને આ આંખનો વિષય ન હોવાને કારણે, શરીર આંખનો વિષય છે પણ આત્મા આંખનો વિષય નથી. શરીરને ઇન્દ્રિયથી જાણી શકાય છે, એના ફેરફારને, એના રોગ અરોગને, પરંતુ આત્માના અસ્તિત્વને ઇન્દ્રિયોથી જાણી શકાતું નથી. આને કારણે જીવને અભ્યાસ દેહનો છે. હવે એ અરૂપી તત્વની જ્ઞાનીના વચનના કારણે જેમ જેમ શ્રદ્ધા આવે તેમ એક પરિણામ જીવમાં આવતું જાય, અને પરિણામ એ થાય છે દેહનો અભ્યાસ મટતો જાય. જો દેહનો અભ્યાસ મટે નહીં તો સમજવું કે આત્મ તત્વની કોઈ પ્રતીતિ હજુ આ જીવની અંદર આવી નથી. શબ્દમાં હોય એ વાત જુદી છે, એ વાચા જ્ઞાન છે, પ્રત્યક્ષમાં નથી. પ્રત્યક્ષમાં તો આત્મા પણ છે અને દેહ પણ છે. તો દેહ સાથે હુંપણાનો અભ્યાસ એટલો બધો જોરદાર છે, એ તૂટતો નથી, છૂટતો નથી, મંદ થતો નથી, ક્ષીણ થતો નથી. તો બહારના જે કંઈ પરિણામો હોય તો ચાલ્યા કરે. શરીર સંબંધી એ જે કંઈ હર્ષ શોકના પરિણામો, એને એ પરિણામ થાય નહીં. એટલે શરીરમાં રોગ પણ આવે, શરીરમાં વ્યાધિ પણ આવે, શરીર હાનિ પામે, શરીર વૃદ્ધિ પામે, અનેક પ્રકારની પ્રક્રિયા પૂદગલમાં થાય જ. પૂદગલનો સ્વભાવ જ સંઘાતનો છે. એ પરમાણુઓ વધે, ભેળા થાય, એ પરમાણુઓ છૂટા પડે. કોઈવાર શરીર બહુ સારું લાગે અને કોઈવાર શરીર કૃશ લાગે, નબળું લાગે. કોઈવાર બહુ રૂપાળું લાગે, તેજસ્વી થાય, અને કોઈવાર શરીર બહુ ઝાંખું પડી જાય, કાળાશ આવી જાય. શરીરનો, એના પરમાણુઓનો થતો ફેરફાર છે, એમાં આત્માને કાંઈ સંબંધ નથી. પણ અભ્યાસ એવો છે કે શરીર તે હું, એટલે આ ફેરફાર જેવો આંખથી દેખાય એટલે અરીસો લઈને જોયું, અથવા તો કાંટા ઉપર, વજનના કાંટા ઉપર ઉભો રહ્યો અને 2 કિલો આમ કે આમ થયું, તો શાકભાજીમાં જેમ ફેરફાર થાય ને ઉકળી ઉઠે છે, એમ આને શરીરની અંદર 1 કિલો 2 કિલો આગો પાછો થાય તો કે 64 જ છે, 65 કરવા બહુ પ્રયત્ન કરું છું, થતું નથી. તારે 65 કરીને શું કરવું છે? કેમ કે 65મો કિલો ઈ તું નથી, અને 64નું 63 થાય તો તારા પણ જરાય ઓછું થતું નથી. પણ અભ્યાસ, પરમાં સ્વપણાનો ભાવ એટલો બધો સહજ અને સ્વાભાવિક છે કે એના આધાર ઉપર એને હર્ષ શોકના પરિણામ થાય છે. એકદમ એના જીવનની અંદર રાગ દ્વેષ આવે છે, એને આ પ્રકારની કોઈ કાં તો ઉલ્લાસમાં આવી જાય, કાં શોકમાં, ગમગીનીમાં આવી જાય છે. અભ્યાસ છે. જો આત્મતત્વની સમજણ એને મળે, જો સ્વાધ્યાયથી, પરમાર્થની સાધનાથી જો આત્મતત્વ અંગેનો એને ખ્યાલ આવે, તો એને જ્ઞાનમાં જ્ઞાનીઓએ કહ્યું કે બંને દ્રવ્ય ભિન્ન ભિન્ન રૂપે સ્થિત થાય છે. જળ દ્રવ્ય જળ દ્રવ્યની રીતે છે, ચેતન દ્રવ્ય ચેતન દ્રવ્યની રીતે છે. ચેતનમાં કોઈ આગું પાછું થતું નથી, એના પ્રદેશો અનાદિ કાળથી સમાન જ છે, અને જળ પ્રદેશમાં તો ભેગાડ થવું અને વિખરાવું આ જ એનો સ્વભાવ છે. બેયનો સ્વભાવ જુદો છે, માટે જડના સ્વાભાવિક ફેરફારથી એ ચેતન પોતે દુઃખી થતો નથી. એક સાદી સમજણ, ઉપયોગ આત્મ સ્વરૂપમાં સમાયો, અન્ય વિકલ્પથી રહિત થયો, એટલે એ સમાઈ ગયો એનો અર્થ છે. અન્ય પદાર્થના સંયોગમાં જે અભ્યાસ હતો અને તે અભ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અભ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું. એ બીજું વાક્ય સમજીને સમાઈ ગયા તેનો અર્થ છે. પેલું રહ્યા એટલે જેમ જેમ સમજણ આવે તેમ તેમ સમાતો જાય, અને જે સમજી ગયો તો સમાઈ ગયો. રહ્યા અને ગયામાં માત્ર એક પર્યાય ફેર છે, અવસ્થાંતર ફેર છે, ઓલું ક્રમશ ચાલે છે. જેમ જેમ સમજણ વધે છે તેમ તેમ એ સમાતો જાય છે, અને જેવો સમજ્યો એટલે સમાઈ ગયો. કારણ અન્ય પદાર્થના સંયોગમાં જે પદાર્થ સાથે અભ્યાસ થાય છે, કોની સાથે થાય છે? જેની સાથે સંયોગ છે એની સાથે થાય છે, જેની સાથે સંયોગ નથી એની સાથે કોઈ અભ્યાસ થતો નથી. મારી વસ્તુ મારી માલિકીની છે તો અભ્યાસ છે કે આ મારું છે, મમત્વનો અભ્યાસ. પણ કોઈની છે, દુનિયામાં માર્કેટમાં તો ઘણી વસ્તુ પડી છે, બજારમાં ઘણી પડી છે, આપણને એના સાથે કાંઈ એની હાનિ વૃદ્ધિ, એ ચોરાઈ ગઈ, આપણને કાંઈ ન થાય, હર્ષ શોકના કોઈ પરિણામ ન થાય. કારણ કે એની સાથે આપણો અભ્યાસ નથી. અભ્યાસ નથી એનું કારણ કે આપણે એના સંયોગમાં નથી, એ એની જગ્યાએ છે, આપણે આપણી જગ્યાએ છે. પણ એમાંથી આપણે કદાચ 10,000 રૂપિયા દઈને એ દાગીનો આપણા ઘરમાં લાવીએ, અને પછી સંયોગ થયો આપણો એની સાથેનો, અને સંયોગ થયા પછી હવે એમાં કંઈ ફેરફાર થયો, ખોવાયો, તૂટ્યો, ફૂટ્યો, જે કંઈ થયું, તે આપણા પરિણામોમાં હર્ષ શોકની ચંચળતા આવ્યા વિના રહેશે નહીં. શું કામ? સંયોગને કારણે થયેલો અભ્યાસ, અભ્યાસને કારણે હવે આ જીવને જે કંઈ ઉદાસીનતાના દુઃખના જે કંઈ થાય, તો દુઃખી શું કામ થયો? પદાર્થથી થયો કે સંયોગથી થયો? પદાર્થ જ્યાં સુધી દુકાનમાં પડ્યો તો કલ્યાણ સ્ટોર્સમાં, ત્યાં સુધી તારા બાપનું શું જાય? પણ તું ઘરે લઈ આવ્યો, પૈસા દીધા 50,000 રૂપિયા, અને હવે કંઈ ફેરફાર થયો તો દુકાનદાર એમ કે હવે મારું શું? તમે જાણો, તમારું કામ જાણે, હવે એને ફેરફાર નથી. ગઈકાલ સુધી એ ઉજાગરો કરતો હતો અને હવે આપણે ઉજાગરો કરીએ છીએ. આ માત્ર ફેર અભ્યાસનો, વસ્તુ એમને એમ છે. એકનો સંયોગ છૂટી ગયો અને બીજાને સંયોગ લાગુ પડી ગયો, વસ્તુ એમને એમ છે. પદાર્થ પર જ છે, પદાર્થ ન તો એનો હતો ન આપણો છે. આ માન્યતાનો જુઓ કેટલો દોષ છે, અને એને કારણે એ હવે સમાતો નથી. હવે ઉભરાઈ ગયો, હર્ષમાં ઉભરાયો, 10 જગ્યાએ બતાવશે, આપણી આઈટમ જોઈ તમે એવી સરસ મજાની, અને કંઈક ફેરફાર થયો તો શોકની અંદર, અરે અરે કંઈ ધ્યાન ન રહ્યું, આમ થઈ ગયું, તેમ થઈ ગયું, વગેરે વગેરે. આ બધા પરિણામનું કારણ શું? અભ્યાસ થયો પદાર્થ સાથે, અભ્યાસનું કારણ સંયોગ. તો કહ્યું છે કે પદાર્થના સંયોગમાં અભ્યાસ થાય, સંયોગ ન હોય તો અભ્યાસ ન થાય. એટલા માટે જ્ઞાનીઓએ કહ્યું ત્યાગ ઉપકારી છે, ત્યાગ ઉપકારી છે. સંયોગથી છોડી દે પદાર્થને, છોડી દે. સર્વસંગ પરિત્યાગ આખો માર્ગનું સ્વરૂપ છે, કે ધીરે 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 કરતો પોતે જે સંયોગો છે, પોતાના સંપત્તિ, પોતાનું મકાન, પોતાની સમૃદ્ધિ, પોતાના સ્વજનો પરિજનો, કોઈ મારા નથી અને હું એનાથી ભિન્ન આત્મા છું. જો મારે આત્મકલ્યાણ કરવું છે તો આ બધા સંયોગોથી, મારે સંગથી દૂર થવું પડે. સંગ છે એ અભ્યાસનું કારણ છે, અને અભ્યાસ છે એ વિભાવનું કારણ છે. વિભાવ એકથી કર્મબંધ થાય છે, વિભાવ એ આશ્રવ છે, સંગ એ આશ્રવ છે. સર્વસંગ પરિત્યાગનો માર્ગ માટે ત્યાગ જરૂરી છે. જેટલી વસ્તુ સાથેનો લગાવ હશે એટલા પ્રમાણમાં વસ્તુ સાથેનો અભ્યાસ વધતો જશે, પણ નહીં હોય તો છૂટી ગયું, વાત પૂરી થઈ ગઈ. નથી આપણે કે કેમ, હવે આદત છે, ચલાવી લઈએ છીએ, ટેવ પડી ગઈ છે. ટેવ પડી ગઈ છે એટલે વસ્તુ હતી ત્યાં સુધી એના વિના એક મિનિટ પણ ચાલતું નહોતું, પણ વસ્તુ છોડી દીધી, એનો વિકલ્પ શાંત થઈ ગયો, મૂકી દીધી. તો હવે એને કોઈ કશો જ પ્રકારનો અભ્યાસના અભાવને કારણે કોઈ હર્ષ શોકના વિભાવના પરિણામ થતા નથી. કેટલી વસ્તુ આપણે રાખતા હોઈએ, રાખતા તા અને ધીરે ધીરે સમજણથી બધું છૂટતું જાય. પરિગ્રહ ઓછો કરો, મૂકી દો. પેલા આના વિના ન ચાલતું, હવે બધું ચાલે છે. ચાલે છે એટલે એનો અભ્યાસ નથી પદાર્થ સાથેનો, હવે હોય કે ન હોય, આદત નથી, ટેવ નથી, છોડી દેવાની. સંગ છોડી દો એટલે આશ્રવ છૂટે છે. આશ્રવને છોડવાનું એકમાત્ર સાધન સંગ છોડો, અને સંગને છોડવો હોય તો ત્યાગ કરો, વસ્તુનો ત્યાગ કરો. ત્યાગ લાવવો હોય તો વૈરાગ્યની ભાવના જગાવો, નહીં તો ત્યાગ કાર્યકારી થશે નહીં. વસ્તુ છોડવાથી પણ ફરી એમ થશે કે અમે ક્યાં છોડી, ઉતાવળ કરી નાખી જરા, આવું થશે. પણ વૈરાગ્ય હશે તો હોય એનું એમ થશે કે આ જલ્દી જાય તો સારું. આ વૈરાગ્યની ભાવના આ સમજણમાંથી આવે. આ સમજાયું તો અન્ય પદાર્થના સંયોગમાં જે અભ્યાસની ભાવના હતી, તે અભ્યાસમાં આત્માપણું માન્યું હતું, તે અભ્યાસરૂપ આત્માપણું સમાઈ ગયું. અભ્યાસરૂપ સમાઈ ગયું, ક્યારેક કોઈ પદાર્થ રહે, વસ્તુ રહે, તો પણ એની અંદરનો અભ્યાસ તૂટી જાય. એટલે સાધુઓ પણ પોતાના સંયમના પાલન અર્થે કોઈને કોઈ વસ્તુ, વસ્ત્ર, પાત્ર, શાસ્ત્ર એ રાખે, પણ એની સાથે એનો અભ્યાસ ન હોય, અભ્યાસ ન હોય. એટલે એ અભ્યાસપણું સમાઈ ગયું, આત્માપણું. એ બીજું વાક્ય સમજીને સમાઈ ગયા અર્થ છે. પર્યાયાંતરથી અર્થાંતર થઈ શકે છે, વાસ્તવમાં બંને વાક્યનો પરમાર્થ એક જ વિચારવા યોગ્ય છે. પરમાર્થ આ જ છે કે આત્મા સર્વ પદાર્થથી ભિન્ન છે. જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, આ પરમાર્થ. બધી જ વિચારણા અંતે પરમાર્થ એ જ છે કે આત્મદ્રવ્ય સર્વથી ભિન્ન છે અને એ અસંગ છે, એને કોઈ સંગની આવશ્યકતા નથી, એનું સ્વાભાવિક સ્વરૂપ અસંગમય છે. આટલું જો શ્રદ્ધામાં આવી ગયું આ સંકેત, જેમ આવી પ્રતીતિ જીવની રે, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, મૂળ માર્ગ સાંભળો જીનનો રે. જીવની પ્રતીતિ આવી છે, એની સાબિતી શું? તો કે સાબિતી એને સર્વથી ભિન્ન જાણ્યો અને અસંગ જાણ્યો. બસ આ દ્રઢ ભાવ મનમાં આવી ગયો, હવે એને કોઈ પણ પદાર્થનો સંગ હોવો ન હોવો કોઈ અસર નથી, એ પોતે પોતાના સ્વભાવમાં સ્થિત છે. જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહમત્વ મમત્વ સમાવી દીધું, કેમ કે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં, અને નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાદ સ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. જો સમજણની વાત ફરીથી જરા વિશેષ સ્પષ્ટતાથી પરમ કૃપાળુ દેવ સમજાવે છે કે જેણે જેણે જે સમજ્યા, તો સમજ્યા એટલે શું થયું? હું વાત સમજી ગયો, મને સમજાઈ ગયો. આપણી તો ઘણી આવી ભ્રાંતિ છે કે હું બધું સમજું છું, પણ સમજ્યા તેણે તેણે મારું તારું આદિ અહમત્વ અને મમત્વ સમાવી દીધું. આ સમજણનો સાર, આ મારું આ તારું, આ વસ્તુ નીકળી ગઈ, અને અહમત્વ અને મમત્વ પોતે પણ પર્યાયરૂપ છે અને વસ્તુ એના સંગમાં છે, એ મારી છે, આ ભાવ પણ નીકળી ગયો. અહમ અને મમ આ બે અનાદિ સ્વપ્ન દશાના દોષ એના નિરસન થયા જ્યારે સમજે છે ત્યારે. અને વિચારથી સમજણ આવે છે. છ પદના પત્રમાં પરમ કૃપાળુ દેવે કહ્યું કે જો જીવ સહજ વિચાર કરે તો એને આ અનાદિના દોષ એના નાશ પામે છે, અહમત્વ અને મમત્વ. યશોવીજીજી મહારાજે જ્ઞાન સારમાં કહ્યું કે સંસાર પરિભ્રમણનો આપણો એક મંત્ર છે અહમ અને મમ, એમાંથી છૂટવું હોય તો મંત્રને સહેજ બદલાવવો પડશે. ના અહમ ના મમ, હું પણ નથી એટલે કે દેહરૂપ હું નથી, અને દેહને કારણે રહેલું મારું આ કાંઈ મારું નથી. આ ના હમ ના મમ આ જાગૃતિ પડે પડે રાખે. આ મંત્રથી અનેક લોકો ભવસાગરને તરી ગયા. આ જ્ઞાનનો સાર એમણે મૂક્યો. તો એણે કહ્યું કે સમજ્યા એટલે અહમત્વ મમત્વ સમાવી દીધું, કેમ કે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં. જેવો પદાર્થનો સ્વભાવ છે, જેવો સંઘનો છે, એવો નિજ સ્વભાવ નથી. શરીર તો નાશવંત છે, તો નિજ સ્વભાવ નાશવંત નથી. શરીર તો ઉત્પન્ન થયું છે, નિજ સ્વભાવ ઉત્પન્ન થયો નથી. દેહની ઉત્પત્તિ અને રોગ શોક દુઃખ મૃત્યુ, દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. આ મિથ્યા માન્યતા છે કે ઉત્પત્તિ થઈ, રોગ થયો, શોક થયો, દુઃખ થયું, મૃત્યુ થયું, આ બધી પર્યાય, આ અવસ્થા ફેર થયા, આ દેહમાં ઘટે છે, આત્મામાં ઘટતી નથી. આ એને સમજાણું કે નિજ સ્વભાવ આવો નથી. હું મરી ગયો, હું માંદો પડ્યો, હું માંદો ટૂંકો થયો, લાંબો થયો, રૂપાળો થયો, કાળો થયો, અરે દેહનો સ્વભાવ છે એ, આત્માનો નથી. આ હું પણ એનાથી ભિન્ન છે. આ અભ્યાસ થયો છે પર પદાર્થમાં, એટલે એમાં હુંપણાની માન્યતા થઈ છે, એ વાસ્તવિક સત્ય નથી. તો નિજ સ્વભાવ તો તેવો દીઠો નહીં. નિજ સ્વભાવમાં જ્યાં એને પોતાને જ્ઞાનીના વચનોનો વિચાર કર્યો ત્યારે એમ થયું કે હું તો કદી જન્મતો નથી, મરતો નથી, મુક્ત નિરંજન શુદ્ધ ચૈતન્ય એવો હું આત્મા છું, અજર અમર અશરીરી અરૂપી આનંદ ઘન હું આત્મા છું. હું તો અજર છું, અમર છું, અશરીરી છું, આનંદ ઘન છું એવો આત્મા છું, અરૂપી છું. આ નિજ સ્વભાવ છે. આ સત્સંગને કારણે એને નિજ સ્વભાવની સ્મૃતિ થાય, તો એ પદાર્થના સંગમાં એવો સ્વભાવ એને દીઠો નહીં કે જે વસ્તુના કારણે મને હર્ષ શોકના પરિણામ થાય છે, સુખ દુઃખની લાગણી થાય છે, પણ એ એવી નથી, મારો સ્વભાવથી એ વસ્તુ ભિન્ન છે. નિજ સ્વભાવ તો અચિંત્ય અવ્યાબાધ સ્વરૂપ, કેવળ ન્યારો જોયો કે આ તો બધાથી હું પર છું. સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય. અરે હું ઉત્પન્ન થયો ત્યારથી પણ ન્યારો છું, મરી ગયો તો પણ એનાથી ન્યારો છું, રોગી છું તો પણ એનાથી ન્યારો છું, અને હૃષ્ટપુષ્ટ છું તો પણ એનાથી ન્યારો છું. કોઈ પણ અવસ્થા, બાળ અવસ્થા, યુવાન અવસ્થા, તરુણ અવસ્થા, બૌદ્ધ અવસ્થા, પ્રૌઢ અવસ્થા, વૃદ્ધ અવસ્થા, આ બધાથી હું ન્યારો છું. એક પણ અવસ્થા એ મારું સ્વરૂપ નથી. નિજ સ્વભાવ તો કેવળ ન્યારો જોયો. આ કેવળ ન્યારો, કોઈ પણ પદાર્થની સંગની ગમે તે સ્થિતિ હોય એનાથી પોતે જુદો 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 ને જુદો. હું નિર્ધન હતો, કંઈ ખાવા ધાન નહોતું, ઘરમાં ઠેકાણું નહોતું, સ્થિતિ સાંકડી હતી, ત્યારે હું તો ન્યારો જ હતો. અને આજે અભરે ભરાય છે અને બધું સરસ છે, છતાંય હું તો એનાથી ન્યારો જ છું, તે હું નથી. આ વસ્તુ કદાચ ચાલી જાય તો પણ હું નથી. આટલું ન્યારાપણું, ભિન્ન અસ્તિત્વ ભાસવું, આ સમજણ જે જે સમજ્યા, આ સમજ્યા એને આ સમજણ આવી, એટલે તેમાં જ સમાવેશ પામી ગયા, પોતાના સ્વરૂપમાં સમાવેશ પામી. આત્મા સ્વભાવમય થઈ રહ્યો, પરમય હતો એમાંથી પાછો ફરી અને સ્વભાવમય થયો, બસ આ સમજ્યા, તે સમાઈ રહ્યા. આ સમજણ જેમ વધતી જાય તેમ તેમ એનું સમાવાનું વધતું જાય. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા. વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર વચનાદિ યોગ સુધી ક્વચિત રહ્યો, તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો. જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવ ગોચર પદમાં લીનતા થઈ. આ સમાઈ ગયો. આત્મા સિવાય અન્ય પદાર્થમાં સ્વમાન્યતા હતી, સંયોગમાં, સ્થિતિમાં, સંગમાં, સંબંધમાં, પદાર્થમાં સ્વમાન્યતા હતી, પોતાપણાની માન્યતા હતી, મમત્વના ભાવથી માન્યતા હતી. એને જ્ઞાની પુરુષો કહે છે મોહજન્ય માન્યતા. આ મોહ છે. પરને પોતાનું માનવું, પરમાં પોતાની બુદ્ધિ થવી, આત્મપણાની, આ મોહનું સ્વરૂપ છે. કૃપાળુદેવે કહ્યું છે મોહનીયનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે, વિચારવા જેવું છે. ક્યારે પછડાટ આપી દે જ્ઞાનીને, ધ્યાનીને, તપસ્વીઓને, યોગીઓને, કાચી મિનિટમાં પછાડી દે જો ઉપયોગની જાગૃતિ ન રહે તો. મોહનીયનું સ્વરૂપ એવું છે કે ક્યારેક એને તરત જ ભાસ થઈ જાય કે આ તો મારું છે. તો ત્યાં એ સ્વમાન્યતા થતા વાર લાગતી નથી. તે ટાળીને પરમાર્થે મૌન થયા. હવે તો કેટલું છે કે વાણીએ કરીને આ આનું છે એ આદિ કહેવું બનવારૂપ વ્યવહાર વચનાદિ યોગ સુધી ક્વચિત રહ્યો, કદાચ વ્યવહારમાં આ કહેવું પડે કે ભાઈ આ વસ્તુ મારી છે, આ આની છે, આ ભૂલી ગયા લાગે છે, આ છે, આ એનો વચનાદિ વ્યવહાર છે. આત્માથી આ મારું છે એ વિકલ્પ તો સમાઈ ગયો છે. કદાચ પૂછે કે બાપજી આ આપનું છે, તો કે હા મારું છે, પણ એ મારું છે એની ત્યારે આત્માથી માન્યતા નથી, વચનાદિ વ્યવહારથી એ કહે છે કે બરોબર છે મૂકી દો. તો વ્યવહાર રહે છે, પરંતુ અંદર એનો ભાવ એ પ્રકારનો રહેતો નથી. પરમાર્થે એ મૌન થઈ ગયા છે, અને વ્યવહારથી વચનાદિ વ્યવહાર એ યોગ સુધી રહ્યો, વન વચન કાયાના યોગ છે ત્યાં સુધી એને એ વ્યવહાર રહ્યો કે હા બરોબર છે, આ આસન આપનું છે, તો કે હા મારું છે. એથી કરીને એને આસન સાથેનું કોઈ મમત્વ છે એ વાત નથી. આત્માથી આ મારું છે એ વિકલ્પ એનો સમાઈ ગયો. અચિંત્ય સ્વાનુભવ ગોચર પદમાં એની લીનતા થાય, પોતે પોતાના પદમાં લીનતા થાય. જ્ઞાની પુરુષોને ઘણીવાર સ્વામી રામતીર્થે, એ જ્યારે પ્રોફેસર હતા ત્યારે એને પોતાના સોનાના કામ ઘડિયાળ પટ્ટાવાળું એ વિવેકાનંદનું ભાષણ સાંભળીને એટલા બધા ઉલ્લાસિત થઈ ગયા, તેણે પ્રોફેસરે એના કાંડામાંથી કાઢી અને વિવેકાનંદને આપી દીધો, પહેરાવી દીધો. હવે આ તો સંન્યાસી હતા, એણે કહ્યું, અને આ પ્રોફેસર તીર્થરામ હતા, એટલે એણે કહ્યું કે ભાઈ આ મારે શું કામ છે, મારે આ સોનાનું ઘડિયાળ મારું કાંઈ નથી. પછી એણે પાછું સ્વામી રામતીર્થને હાથ જાળી અને એના કાંડામાં પહેરાવી દીધું. એટલે સ્વામી રામતીર્થ કે નહીં 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 મેં તમને આપ્યું છે આ છે, તો કે તે મને આપ્યું ને, મારું થઈ ગયું ને, હવે હું તને આપું છું, આ તો મારી માલિકી છે. એ મારી માલિકી છે એ વચન વ્યવહાર છે. વિવેકાનંદને ઘડિયાળ પ્રત્યેની કોઈ આત્મીયતા નથી, મમત્વનો ભાવ જાગ્યો નથી, એ વિકલ્પ પણ કોઈ જાગ્યો નથી. એટલે એણે જે કંઈ આપ્યું છે, જેમ ભાવનગરની અંદર એક પાગલ સ્વામી હતા, તખતસિંહજી મહારાજા નીકળ્યા ઠંડીમાં થરથરતા એને જોયા, તો એણે મહારાજાએ પોતાની બહુ કિંમતી શાલ એને ઉડાડી દીધી. આ તો કોઈ અવધૂત અલગારી. પછી ફરીને મહારાજા કલાક પછી પાછા એ જ રસ્તે નીકળ્યા, અને આપણી તો જરાક ઈચ્છા હોય જોઈ તો ખરા કે આપણે શાલ આપીશી બરોબર એને, જો આપણામાંથી એ ભાવ જતો આપ્યા પછી પણ કોકને કંઈક આપીને તોય પાછું કંઈક તારે આમ ન રખાય, પણ તારા બાપનું શું ગયું, તે આપી દીધું ને. એને જોયું તો બાજુમાં આ મારા સ્વામી એમને સૂતા છે, અને બાજુમાં કૂતરા ઉપર આ સાલ ઓઢાડી હતી. મહારાજાને તો આમ કાળ ઝાડ થઈ ગયા, એને થયું કે આ શું કે. એટલે એને પૂછ્યું કે સ્વામીજી આ તમને આ ઠંડીથી બચવા માટે મેં ઓઢાડ્યું, તો કે એ ધ્રુજતું તો મારા કરતા વધારે એને જરૂર હતી. એને ક્યાંય વિકલ્પ થતો નથી. પદાર્થનો સંગ જો અધ્યાસનો અભાવ હોય તો એ વિભાવનું કારણ થતો નથી, અને અધ્યાસ ત્યારે જ તૂટે છે કે જો વસ્તુનું સ્વરૂપ સમજાય તો. એટલે એ સમાયા ત્યારે, સમજ્યા ત્યારે કે આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો, મારું કંઈ નથી. એ ઓઢી હોત તો પણ, પોતે ઓઢી હોત તો પણ એમાં મમત્વ નહોતું, અને અન્યને આપી દીધી તો પણ મેં આપ્યું છે એ પણ એવો મમત્વનો ભાવ પણ નથી. અહીંયા તો કોકનું આપણને મળ્યું હોય મફતનું આવેલું દઈને તોય પાછા આપણે ઊંચા હાલીએ, અરે પણ તને તો મફતમાં આવ્યું હતું, જે ભાવે આવ્યું તે ભાવે દઈને, તો પણ આપણને એમ થાય કે મેં આપ્યું, કારણ કે એ મેળા પછી મારાપણું અંદર આપણે સ્થાપિત કર્યું. હવે એ પદાર્થની માલિકી આપણે કરી, અને પછી કોઈને આપણે આપ્યું હોય તો ઉપકાર કરતા હોય ને એમ આપીએ કે ભાઈ મેં આપ્યું, મારું છે ને આ તો. ત્યારે આ વિવેકાનંદે એ ઘડિયાળ સોનાનું પાછું આપ્યું તો એને મારાપણાનો ભાવ હતો નહીં, વચન વ્યવહાર હતો, વચન વ્યવહાર હતો, પણ પરિણામ નહોતું ને આત્મામાં ઉપયોગમાં કોઈ વિકલ્પ એ ચીજ પ્રત્યેનો હતો નહીં. કેમ કે અચિંત્ય સ્વાનુભવ ગોચર પદમાં લીનતા થઈ, આવું જ્ઞાનીનું અદ્ભુત સ્વરૂપ છે આ તો. એ બંને વાક્ય લોકભાષામાં પ્રવર્ત્યા છે, તે આત્મભાષામાંથી આવ્યા છે, જે ઉપર કહ્યા તે પ્રકારે ન સમાયા તે સમજ્યા નથી એમ એ વાક્યનો સારભૂત અર્થ થયો. અથવા જેટલે અંશે સમાયા તેટલે અંશે સમજ્યા, અથવા જે પ્રકારે સમાયા તે પ્રકારે સમજ્યા એટલો વિભાગાર્થ થઈ શકવા યોગ્ય છે. તથાપિ મુખ્યાર્થમાં ઉપયોગ વર્તાવવો ઘટે છે. કૃપાળુ દેવે આખી ચર્ચાનો સાર આપ્યો. સારમાં એમ કહ્યું કે આ તો આત્માની ભાષા છે. જે પ્રકારે ન સમાયા તે સમજ્યા નથી. જો સંસારના સંગ સંબંધ અને સંયોગની અંદર વધઘટ થતા જતા આવતા એ પોતે પોતામાં સમાયો નથી અને હજુ પદાર્થ સાથે જોડાયેલો છે તો એ સમજ્યો નથી, સમજ્યો નથી. પરમાર્થની વાતો ઘણી કરે છે, આત્માની વાતો ઘણી કરે છે, પણ સમજ્યો નથી. અને જે પ્રકારે સમાયા જેટલે અંશે સમાયા તેટલે અંશે સમજ્યા, જેટલે અંશે સમાયા તેટલે અંશે સમજ્યા, જે પ્રકારે સમાયા તે પ્રકારે સમજ્યા, જે પ્રકારે સમાયા તે પ્રકારે સમજ્યા. બરોબર છે, સેજ એને ભાવ થયો પણ પછી શાંત થઈ ગયો તો એટલું સમજ્યો છે, સમજે છે એટલે પાછો વળી ગયો. જે પ્રકારે ઘણીવાર થોડુંક મનમાં પેલો આંચકો લાગે, અનાદિના સંસ્કાર છે ને, અનાદિના છે એટલે જરાક આંચકો લાગે, તો કૃપાળુદેવે એક જગ્યાએ સરસ લખ્યું છે કે સત્પુરુષના વિયોગનું દુઃખ તો જ્ઞાનીને પણ થાય પણ એમાં એ રોકાય પાછા વળે. જે પ્રકારે સમજ્યા છે અને કેટલો સત્સંગ હોય, કેટલા વખતનો યોગ હોય અને આવા પુણ્યાત્મા સાથેના યોગનો વિયોગ થાય તો જ્ઞાની પણ ખેદમાં આવે, એને પણ એ પરિણામ હોય, પણ એ પરિણામ એનું બંધનું કારણ ન બને, એ એનું સમાવાનું કારણ બને, એ સમાઈ જાય. મહાવીરનો વિયોગ, ગૌતમ સમાઈ ગયા પોતામાં, ગૌતમને કેવળ જ્ઞાન થયું. આપણે કઈ રાગ હતો, રાગ હતો, રાગ હતો, પણ જે રાગ હતો જે હતો તે, પણ મહાવીરનો વિયોગ એ ગૌતમને કેવળ જ્ઞાનનું કારણ થયું અને જગતમાં તુચ્છ પદાર્થનો વિયોગ આપણા માટે આર્ત ધ્યાનનું કારણ થાય છે અને ઓને શુક્લ ધ્યાનનું કારણ થયું, કેવળ જ્ઞાનનું કારણ થયું. અને આપણને તો એ વાત મનમાંથી જતી નથી. આવી સરસ ચીજ મારી પાસે હતી પણ ઓલાએ લઈ લીધી, અહીંયા ભૂલાઈ ગઈ, અહીંયા ગયા હતા ને અહીંયા બધી ખોવાઈ ગઈ, આ કાર્યક્રમમાં ગયા હતા ને અહીંયા વસ્તુ ક્યાંક કોકને દઈ દીધી, ભૂલાઈ ગઈ, અને હારા કોઈ આપતું નથી. આમાંથી આપણે નવરા પડતા આર્ત ધ્યાન, કારણ કે સમાતા નથી આપણે, એની કસક ચાલુ જ છે. બે વર્ષ, પાંચ વર્ષ, પચીસ વર્ષ ભૂલાતું નથી, સમાતો નથી, સમજ્યો નથી. જે પ્રકારે સમાયા તે પ્રકારે સમજ્યા. જો તાત્કાલિક ભૂલી જાય તો એ સમજ્યો છે, વાત પૂરી થઈ ગઈ, હશે મારું હતું બધું બરોબર છે પણ હવે ગયું, સમાવી લીધું, એના મનને સમાધાન થઈ ગયું, વાત પૂરી થઈ ગઈ, એમાંથી એ નીકળી ગયો, એટલો વિભાગાર થઈ શકે છે. તાફી મુખ્યાર્થમાં ઉપયોગ વર્તાવો ઘટે છે. અનંત કાળથી યમ નિયમ શાસ્ત્ર અવલોકન આદિ કાર્ય કર્યા છતાં સમજાવવું અને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં અને તેથી પરિભ્રમણ નિવૃત્તિ ન થઈ. આ પત્રની અંદર અદ્ભુત વાત આવે છે. સામાન્ય પરિભ્રમણ અને એના કારણો બહારના વ્યવહારનું તો ઘણું આપણે સાંભળ્યું, આ વિધાન, આ વિધાન, આ માર્ગ, આ સ્વરૂપ, આ ક્રિયા, આ પ્રકારના યમ નિયમ, આ શાસ્ત્ર વાંચન, આ ગ્રંથ, આ સત્સંગ, એનું એવું સ્વરૂપ. અહીંયા તો સિદ્ધિ વાત કૃપાળુ દેવે એવું સમીકરણ કર્યું છે કે અનંતકાળથી આ જીવ યમ નિયમ કરે, વ્રત જપ કરે, શાસ્ત્ર અવલોકન કરે, સ્વાધ્યાય સત્સંગ કરે, શિબિરો કરે, સેમિનારમાં જાય, પોતે કરાવે, આ બધું કરવા છતાં એને સમજાવવું અને સમાયું સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં. ન તો એ પર ને પર સમજો અને ન એ પોતે પોતાના વિકલ્પથી રહિત થઈને પરના વિકલ્પથી રહિત થઈને આત્મામાં સમાયો. એ જ્યાં હતો ત્યાં ત્યાં ઉભો છે. કદાચ પુણ્ય યોગે એની પરિગ્રહની સંપત્તિ વધે તો એ ફેલાયો, સમાયો નહીં. ચીજ વસ્તુ વધે, સંગ વધે, સંયોગ વધે તો એ ફેલાયો, સમાયો નહીં. અને ઘટે તો એ મૂંઝાયો, સમાયો નહીં. એનું અર્થ ધ્યાન થયું. જ્ઞાની કહે છે અનંત કાળથી યમ નિયમ શાસ્ત્ર અવલોકન આદિ કાર્ય કર્યા છતાં જો પરિણામ ઉપર લક્ષ જાય છે, વ સાધન બહાર અનંત કયો તદપી કછુ હાથ હજુ ન પર્યો, બિન સદગુરુ કોઈ એને ભેદ લહે કુછ બાત રહે ઉન સાધન સે, કછુ ઓર રહા ઉન સાધન સે. આ બધું તે કર્યું પણ તે કરવા છતાં ન સમજો અને ન સમાયો. જો સમજો હોત તો સમાત, જેટલું સમજ્યો હોત એટલો સમાત, જેટલા પ્રકારે સમજ્યો હોત તેટલા પ્રકારે સમાત. ગણિત સીધું છે, દાખલો સરળ છે, કોઈને પૂછવા જવાની જરૂર નથી. પોતાને સેલ્ફ જેને કહીને, કેટલી વસ્તુ અત્યારે આવે છે કે સેલ્ફ ઓરિયન્ટ, સેલ્ફ સોલ્યુશન, તને આનો જવાબ આમાંથી જ મળશે. આમ થયું છે કે નહીં તો કે કોને પૂછવું છે તારે, તારા પરિણામ માટે કોને પૂછવા જઈશ તું. આ પરિણામ અમે તને કહીએ છીએ કે સમજ્યો નહીં તો સમાયો નથી, સમાયો તો તું સમજ્યો છો. અને આ બધું કર્યું યમ નિયમ શાસ્ત્ર અવલોકન વગેરે, જે યમ નિયમ છંદની અંદર પેલી ત્રણ ગાથાની અંદર બધા જ પરમાર્થના વ્યવહારો કહ્યા છે. આ બધું જ કર્યું અને એક વાર ન કર્યું, અનંત વાર કર્યું, તદપી કછુ હાથ હજુ ન પર્યો. એટલે હજુ કંઈ સમજ્યો નથી. શું કામ સમજ્યો નથી સાહેબ? તમે કેમ કહો છો સમજ્યો નથી? શું અમે ભણેલા નથી? શું અમે બુદ્ધિ વિનાના નથી? બધું બરાબર છે. તું સમાયો નથી એ બતાવે છે કે તું સમજ્યો. હું સારી રીતે સમજ્યો છું બધું, તું જે પ્રકારે સમાયો નથી તે પ્રકાર બતાવે છે કે એ પ્રકારે તું સમજ્યો નથી. કારણ કે નિયમ એક જ છે કે જે પ્રકારે સમાયા તે પ્રકારે સમજ્યા. જો સૂત્ર આ એક બેસી જાય કે જે પ્રકારે સમાયા તે પ્રકારે સમજ્યા. તું કેટલું સમજ્યો છું? જેટલો તું સમાયો છું તેટલું. આજે અથવા જેટલે અંશે સમાયા તેટલે અંશે સમજ્યા. કૃપાળુ દેવે આખું વાક્યને ઉલટું કરીને વિભાગાંતર અને અર્થાંતર કરીને મૂક્યું કે સમજ્યા તે સમાયામાંથી કહ્યું કે જેટલા પ્રકારે જેટલે અંશે સમાયો તેટલા અંશે સમજ્યો, અને જેટલા પ્રકારે સમાયો તેટલા પ્રકારે સમજ્યો. જેટલે અંશે સમાયા તેટલે અંશે સમજ્યા, જે પ્રકારે સમાયા તે પ્રકારે સમજ્યા. આ એનો પરમાર્થ, આ ઉપયોગ પ્રવર્તાવવો ઘટે છે. અને અનંત કાળથી યમ નિયમ શાસ્ત્ર અવલોકન આદિ કાર્ય કર્યું પણ તેનું સમજાવવું અને સમાવવું એ પ્રકાર આત્મામાં આવ્યો નહીં. આ કછું ઓર રહા ઉન સાધન છે, શું બાકી રહી ગયું? તો કે સમજાવવું અને સમાવવું આ પ્રકાર જે એમાંથી ઉત્પન્ન થવો જોઈએ, નિષ્પન્ન થવો જોઈએ, એ આત્મામાં આવ્યો નહીં. એનો અભ્યાસ તો સંસાર સાથે એવો ને એવો રહ્યો, સંયોગ સાથે એવો ને એવો રહ્યો, સંઘ સાથે એવો ને એવો રહ્યો, સંબંધ સાથે એવો ને એવો રહ્યો. એનો કોઈ વિકલ્પ ઉપયોગનો શાંત ન થયો, એનો કોઈ ઉપયોગનો વિકલ્પ અને એનો આત્મા સ્વભાવમય થયો નહીં, પરમય રહ્યો અને એનો વિકલ્પ પણ પરમાં યથાવત રહ્યો, ઓછો ન થયો. જ્ઞાની કહે છે તેથી પરિભ્રમણની નિવૃત્તિ ન થઈ, પરિભ્રમણની નિવૃત્તિ ન થઈ. પરિભ્રમણની નિવૃત્તિ તો એકવાર કૃપાળુ દેવે એક પત્રમાં લખ્યું છે, પરિભ્રમણના પછખાણ લઈએ, 111 લઈ શકાય. તો પછખાણ એ પ્રત્યાહાર છે, યોગનું પાંચમું અંગ છે. એ પ્રત્યાહાર એટલે એનાથી પાછું ફરવું, તે જેની સાથે અનાદિનો અભ્યાસ થયો છે, સંગ થયો છે, એ સંગથી પાછું ફરવું. પ્રત્યાહાર એટલે પછખાણ, એ વસ્તુના સંગથી. સંયોગથી. પરિભ્રમણ ત્યાં સુધી ન થાય જ્યાં સુધી જીવ પ્રત્યાહારના અંગને સાધ્ય ન કરે. એટલે આપણા સામાન્ય ધાર્મિક વ્યવહારની અંદર પણ પછખાણનું એટલું બધું મહત્વ છે. વિષય અહીંયા અત્યારે માત્ર સાઈડમાં આવ્યો છે, પણ ઘણી ઘણી વસ્તુ આપણે સમજતા નથી. અને માત્ર થોડું ઘણું આપણું ઉપરછલું ચોપડીનું પુસ્તકીયું જ્ઞાન અને ફાવે એવા આપણે શબ્દો પ્રયોગ કરીએ, આ શોભતું નથી. પછખાણ એક અંગ છે. તારે વસ્તુથી નિવૃત્ત થવું હોય તો પછખાણ લે, તારા આત્માનું સંકલ્પ બળ બરોબર તૈયાર કર. તે પછખાણ નહીં લીધા હોય તો તારી વૃત્તિ તને દગો દઈ દેશે, કારણ કે તારી સમજણ ઘણી પાંગડી છે. અને એ સમયે તને આ અંગ જે યોગનું છે એ તને મદદરૂપ થશે. પછખાણ નથી અને કોઈના ઘરે ગયો અને કે આઈસ્ક્રીમ ખાવો છે તો કે રાત્રે ખાતો નથી, આમ તો મારે લગભગ 24 હોય છે, પણ હવે તમે કયો તો આ તરત ગયો. અને પછખાણ લીધું હોત તો ન લે, તો લોકો બહુ સારો છે, આમ છે તેમ છે, પટેલ નો છે, જેનો હોય ને ભાઈ, મારે તો હાથ જોડશે. વાત પૂરી થઈ ગઈ. કેટલું આત્મબળ આવ્યું, કેટલો નિશ્ચય બળ આવ્યું, એમને એમ એ જીવ તૈયાર થતો જાય છે. પણ ત્યાં સમજણ છે એની કે આ પ્રત્યાહાર છે. વસ્તુ તરફની મારે અભ્યાસને ઓછો કરવો હોય તો પ્રત્યાહાર અંગ એ આવશ્યક છે. અને પછી પ્રશ્ન પૂછે પછખાણની શું જરૂર છે? કાંઈ નહીં, રેવા દે ભાઈ, તારું તારે પરિભ્રમણ કરવું હોય તો તને કોઈ રોકી શકે એમ નથી. કારણ કે આને બુદ્ધિમત્તાથી જ બધું કરવું છે. મોક્ષ બુદ્ધિથી મેળવવો છે, તર્કથી મેળવવો છે. બુદ્ધિથી અને તર્કથી ક્યારેય મોક્ષ માર્ગમાં પ્રવેશ ન થાય, શ્રદ્ધા અને પ્રતીતિથી થાય. અને એ શ્રદ્ધા અને પ્રતીતિ પોતાની માન્યતાની નહીં, પણ જ્ઞાનીના વચનની, જ્ઞાનીના બોધની. હણે બોધ વિતરાગતા અચૂક ઉપાયામ, જ્ઞાનીનો બોધ અને મારી વિતરાગતા, આ મારી વિતરાગતાનો આધાર યમ નિયમ પછખાણ છે. અને બોધ એ જ્ઞાનીનો છે, એની મારી સમજણ છે એ મારું બળ છે. જો સમજણ નથી તો વિતરાગતા રૂપી સમાવાનું મારાથી બની શકશે નહીં, પછખાણમાં હું સ્થિર નહીં રહી શકું, મારી વિતરાગતા પછખાણની નબળી થઈ જશે. કારણ કે મારો બોધ એટલે સમજણ છે જ્ઞાનીની, એ હજુ મને પાકી નથી. જેટલું સમાય એટલી એની સમજણ પાકી, અથવા જેટલે અંશે સમજણ થશે એટલું એનું સમાવાનું બળ વધશે. એટલે કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે જીવને પોતાનું બોધબળ ભાનમાં આવતું નથી, શબ્દ પ્રયોગ લખ્યો છે બોધબળ. આ સમજણ પછી જ વ્યવહાર આપણો તેજસ્વી બને છે, ઓજસ્વી બને છે, આપણું જીવન પ્રભાવી બને છે. આને સમ્યક ચારિત્ર કહે છે. એ ચારિત્રનો આધાર દર્શન અને જ્ઞાન છે. દર્શન અને જ્ઞાનના આધાર વિનાનું ચારિત્ર પાંગડું છે, એટલે એને યથાખ્યાત કીધું નથી. સમજવા, સમજાવવા અને સમાવાનું જે કોઈ ઐક્ય કરે તે સ્વાનુભવ પદમાં વર્તે, તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં. જાણવાને પ્રતિબંધક અસત્સંગ, સ્વચ્છંદ અને અવિચાર તેનો રોધ કર્યો નહીં, જેથી સમજાવવું અને સમાવવું તથા બેયનું ઐક્ય ન બન્યું એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. જો કહે છે કે સમજાવવા અને સમાવવાનું ઐક્ય કરે તો એ જીવ સ્વાનુભવ પદમાં વર્તે અને તેનું પરિભ્રમણ નિવૃત્ત થાય. સદગુરુની આજ્ઞાથી આ થઈ શકે, પણ સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના એટલે બોધબળ નથી અને બાકીનું બધું ડાપણ છે. સદગુરુની આજ્ઞા વિચાર્યા વિના જીવે તે પરમાર્થ જાણ્યો નહીં. મારી વિતરાગતાનો આધાર જ્ઞાનીનો બોધ છે, સત્પુરુષનો બોધ છે. સંયમ ના હેતુથી યોગ પ્રવર્તના, સ્વરૂપ લક્ષે જિન આજ્ઞા આધીન જો. અહીંયા સંયમ છે મન વચન કાયાના યોગનો, સ્વરૂપના લક્ષ માટે છે, પણ જિન આજ્ઞાને આધીન છે. સત્પુરુષની, જ્ઞાની પુરુષની આજ્ઞા તો જ આ મારો સંયમ છે એ તેજસ્વી થાય છે, ઓજસ્વી થાય છે, આધીન જો. આજ્ઞા એ ધર્મ અને આજ્ઞા એ તપ, એવું આચારાંગ સૂત્ર એ સૂત્રના રૂપમાં કહ્યું, આણા એ ધમ્મો, આણા એ ધમ્મો. આ આજ્ઞારૂપી આ બોધ છે એ સત્પુરુષોની આજ્ઞા છે. તો એણે એ આજ્ઞા વિના પરમાર્થ જાણ્યો નહીં. બધા વ્યવહાર ક્રિયાકાંડ બધું કર્યું પણ પરમાર્થ જાણ્યો નહીં. અને જાણવાને પ્રતિબંધક એ પરમાર્થને ન સમજાય એવા ત્રણ એના દોષ, એક અસત્સંગ, બીજો સ્વચ્છંદ અને ત્રીજો અવિચાર, એનો રોધ કર્યો નહીં. આ ત્રણ એની અંદર દોષ છે. એ ક્રિયા સરસ ધર્મ નહીં કરે છે, આચરણ ધર્મનું કરે છે, બધું કરે છે પણ સદગુરુની આજ્ઞા એ નહીં, જીનાજ્ઞા એ નહીં, જ્ઞાની પુરુષના બોધના આધાર ઉપર એનું સંકલ્પ બળ નથી, એનું પ્રેરણા બળ સત્પુરુષની આજ્ઞા નથી, પણ અસત્સંગ. અસત્સંગ શું કર્યું તો કેમ, અરે આપણે તો છઠ કરવો તો કાચીએ, મારે તો ડાબા હાથનો ખેલ, અઠાઈ કરી ઠોકી દે, નવાઈ ઠોકી દે, ઠોકી દે તું, એમાં તો તું ઘણું કરીશ, હઠ યોગથી કદાચ માંસ ખમણ કરીશ, પણ એમાં સત્પુરુષ તો ગેરહાજર છે, જીનેશ્વર ભગવાન ગેરહાજર છે, તારો સ્વચ્છંદ ઉછળે છે. એટલે અસત્સંગ, કેમ કે કોકે પાનો ચડાવ્યો કે દેખાડી દે એને, એ શું સમજે છે એના મનમાં, એના એના અપાસરામાં આટલી તપસ્યા રહે છે, આપણામાં આટલી થવી જોઈએ, કરો બરાબર, જય જયકાર બોલાવો આપણા ગુરુનો, આપણી ધજા ઊંચી થવી જોઈએ, અને આખો સમુદાય એ ગાંડપણમાં દોડે, અને આપણને આટલા તપ થયા, આટલું આ થયું, શું કામ થયું, એટલે પાનો ચડાવ્યો બરાબરનો. આ બધું કરવાથી થતી તપશ્ચર્યા એ જીવને અસત્સંગ, સ્વચ્છંદ અને અવિચાર એનો એણે રોધ કર્યો નહીં, જેથી સમજાવવું અને સમાવવું એ બેયનું ઐક્ય ન બન્યું. આ ઐક્ય બને તો જ જીવ સ્વાનુભવ પદમાં વર્તે અને પરિભ્રમણની નિવૃત્તિ થાય, અન્યથા ન થઈ શકે. એટલું સરસ સૂત્ર આ વિચાર સૂત્ર છે, આ વિચાર યોગ છે કૃપાળુદેવનો. ક્રિયાયોગ, જ્ઞાન યોગ, શાસ્ત્ર યોગ, જપ યોગ, તપ યોગ, ધ્યાન યોગ ઘણા ઘણા છે, પણ બધાની અંદર જો વિચાર સ્વસ્થ નહીં હોય, વિચાર સ્વસ્થ નહીં હોય, દરેક વસ્તુમાં કંઈ ને કંઈ પ્રકારની ઉણપ રહી જશે, પરિણામ સ્વચ્છ નહીં મળે. એટલે આ પુરુષે કહ્યું છે, કર વિચાર તો પામ, એવો નિશ્ચય પ્રસિદ્ધ છે. અત્રેથી આરંભી ઉપર ઉપરની ભૂમિકા ઉપાસે તો જીવ સમજીને સમાય એ નિસંદેહ છે. જે ભૂમિકા એ ઊભો છે ત્યાંથી શરૂ કરે અને ઉપર ઉપરની ભૂમિકા ઉપાસવાનું શરૂ કરે અને જીવ સમજીને સમાય એ નિસંદેહ છે. જો સમજશે તો સમાશે, જો સમજતો નથી કદી સમાઈ શકવાનો નથી. અનંત જ્ઞાની પુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષ માર્ગ જીવને લક્ષમાં નથી. અને આ કૃપાળુદેવની કરુણા, આ એનું અંતર પોકાર. અનંત જ્ઞાની પુરુષોએ અનુભવ કરેલો એવો આ શાશ્વત સુગમ મોક્ષ માર્ગ, સુગમ સમજીને કર બધું, સુગમ અને સમા, કર એટલે કરનું પરિણામ સમાવવું જોઈએ, સમાતો નથી તો કર્યું એ બધું અણસમજણ છે. એવો શાશ્વત સુગમ મોક્ષ માર્ગ જીવને લક્ષમાં નથી આવતો. એથી ઉત્પન્ન થયેલું ખેદ સહિત આશ્ચર્ય તે પણ અત્રે સમાવીએ છીએ. કે છે, અમને તો એટલું બધું આશ્ચર્ય થાય છે જગતના જીવોનો આ પ્રકારનો એના લક્ષમાં નથી, એથી અમને ઉત્પન્ન થયો છે ખેદ પણ ઉત્પન્ન થયો છે અને આશ્ચર્ય પણ ઉત્પન્ન થયું છે. અમે એ સમાવી દઈએ છીએ કે જગતના જીવમાં લક્ષમાં નથી, અમે સમાવીએ છીએ. સત્સંગ સદવિચારથી સમાવા સુધીના સર્વપદ અત્યંત સાચા છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે અને નિસંદેહ છે. એક વાક્ય પકડાય જ્ઞાનીનો, એ કહે છે કે આ માર્ગ શું સાહેબાનો, કોયડો મૂકી દીધો, સમજવું ને સમાવવું, સમજ્યા તે સમાયા, જેટલે અંશે સમાયા એટલે અંશે સમજ્યા. પહેલા એમ કહ્યું કે જેટલો સમજે એટલો સમાય, પછી વાતને ઉલટાવી નાખી કે જેટલો સમાયો એટલો સમજો, ખ્યાલ પડે છે. આ બધી વાત મૂકીને કહે છે કે આ બધું થઈ શકે સત્સંગ, ન થાય અસત્સંગ, સ્વચ્છંદ અને અવિચાર, આ ત્રણ વસ્તુને બાજુ ઉપર રાખે તો સત્સંગ સદવિચાર એ સમાવા સુધીના જે પદ છે એ બધા સાચા છે, અત્યંત સાચા છે. જો તું આ રોધ બાજુ ઉપર મૂકી દે અસત્સંગનો, કોઈ તને આમ આપણે આટલી યાત્રા કરી નાખી, આપણે એક દિવસમાં આટલું ચડી જાય ઉતરી જાય, આ બધા જે બફમમાં રહેવાની જે આખી વાત છે એ બધી અહમજન્ય છે, એ સમજણ સાથે જોડાયેલી નથી. માટે સ્વચ્છંદ પણ નહીં, અવિચાર પણ નહીં, પણ સત્સંગ સદવિચારથી, સદવિચાર બોધ આધારિત આત્મસિદ્ધિની 38મી ગાથામાં કહ્યું છે. બોધ આવે જ્યાં એવી દશા, સદગુરુ બોધ સુવાય તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે નહીં. સુવિચારણા જીવમાં ક્યારે પ્રગટશે? બોધ અને દશા હશે ત્યારે આ બોધનો સુયોગ પરિણમન થશે, બોધ પરિણામી થાય છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. આ સુવિચારણા વિના જ્ઞાન પ્રગટી ન શકે. અને તે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્માણ, સ્વાનુભવ પદમાં વર્તે પરિભ્રમણની નિવૃત્તિ થાય. સત્સંગ સદવિચાર કર વિચાર તો પામ. સમાવા સુધીના સર્વપદ અત્યંત સાચા છે, સુગમ છે, સુગોચર છે, સહજ છે. આ શબ્દ અદ્ભુત છે. મોક્ષનો સહજ માર્ગ, સ્વાનુભવનો સહજ માર્ગ, સ્વપદની સ્થિતિનો સહજ માર્ગ, પરિભ્રમણની નિવૃત્તિનો સહજ માર્ગ સહજ છે અને નિસંદેહ છે. હું ને તમે કહીએ કે નિસંદેહ છે એનો કોઈ અર્થ નથી, પણ અનંતા જ્ઞાની પુરુષે અનુભવ કરેલો એવો આ શાશ્વત માર્ગનો નિશ્ચયરૂપ જે પુરુષ કહે છે, નિશ્ચય સર્વે જ્ઞાનીનો આવી અત્ર સમાય, એ કહે છે આ નિસંદેહ છે. આમાં કોઈ શંકા રાખવા જેવું નથી, સંશય કરવા જેવું નથી, સંદેહ કરવા જેવું નથી. સમજવું અને સમાવવું, સમાવવું એ સમજણનો સાર છે અને સમજવું એ શાસ્ત્ર વાંચનનો સાર છે, પરમાર્થનો સાર છે. વિશેષ સત્પુરુષોનું જગબળ, જગતનું કલ્યાણ કરો. પત્ર અહીં પૂરો થાય છે. ઓમ.